આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જે એટલે એ ખાલી પુસ્તક નથી પણ એક સામાજિક ઘટના બની ગઈ. 2009માં જ્યારે કેથરિન સ્ટોકેટની ધ હેલ્પ આવી ત્યારે એણે લાખો વાચકોના મન પર એવી છાપ છોડી કે જે આજે પણ ભૂંસાઈ નથી. આ વાર્તા વંશ, વર્ગ અને એનાથી પણ ઉપર સ્ત્રી મિત્રતાની છે.
સાચી વાત છે. અને આ વાર્તાની ખાસિયત શું છે ખબર છે? એના મૂળ લેખિકાના પોતાના જીવન સાથે જોડાયેલા છે. કેથરિન સ્ટોકેટનો ઉછેર જેક્સન, મિસિસિપીમાં થયો હતો, જે આ વાર્તાનું કેન્દ્ર છે. અને એમનો ઉછેર ડેમેટ્રી નામની એક અશ્વેત ઘર સેવિકાએ કર્યો હતો. લેખિકાએ કબૂલ્યું પણ છે કે એમને હંમેશા અફસોસ રહ્યો કે એમણે ક્યારે ડેમેટ્રીને પૂછ્યું નહીં કે એમનો અનુભવ કેવો હતો. કદાચ આ જ અધૂરો સવાલ આખી નવલકથાનો પાયો બન્યો.
આ વાર્તાને બરાબર સમજવા માટે મને લાગે છે કે આપણે એ સમયના માહોલમાં જવું પડશે. 1960ના દાયકાનું અમેરિકા, અને એમાં પણ ખાસ મિસિસિપી. એ કેવું હતું? કારણ કે આ કોઈ સામાન્ય સમય નહોતો, ખરું ને?
પેલો ઊંડા મૂળ ધરાવતો વંશીય ભેદભાવ, અને મિસિસિપી તો એનું કેન્દ્ર હતું. કાયદા તો હતા જ, પણ રોજિંદા જીવનમાં ભેદભાવ જાણે હવામાં ઓગળી ગયો હતો. શ્વેત અને અશ્વેત લોકો માટે અલગ દુકાનો, અલગ શૌચાલયો, બધું જ અલગ. એ વાતાવરણમાં શ્વાસ લેવો પણ ગૂંગળાવનારું હતું. આ વાર્તા એ જ ગૂંગળામણમાંથી જન્મેલા બળવાની છે.
અને એટલે જ કદાચ આ પુસ્તક આટલું સફળ પણ થયું અને સાથે સાથે વિવાદાસ્પદ પણ રહ્યું.
બરાબર.
એક તરફ એના પરથી ઓસ્કર વિજેતા ફિલ્મ બની અને બીજી તરફ એક શ્વેત લેખિકા દ્વારા અશ્વેત સ્ત્રીઓના અનુભવોનું નિરૂપણ કરવા બદલ સવાલો પણ ઉઠ્યા.
બરાબર. તો આવી જટિલ દુનિયામાં આખી વાર્તાનો ભાર કોના ખભા પર છે? આ કહાણી ત્રણ સ્ત્રીઓની આંખોથી કહેવાય છે. ત્રણે એકબીજાથી સાવ અલગ છે, પણ એક ગુપ્ત અને કહી શકાય કે ખતરનાક મિશન માટે ભેગી થાય છે.
અને એ મિશન એટલે શ્વેત પરિવારોમાં કામ કરતી અશ્વેત ઘર સેવિકાઓના અનુભવો પર એક પુસ્તક લખવું,
એમના દિલમાં દબાયેલી વાતોને દુનિયા સામે લાવવી. ચાલો તો એ ત્રણ મુખ્ય પાત્રોને નજીકથી ઓળખીએ. સૌથી પહેલા છે એબિલિન ક્લાર્ક, 53 વર્ષના અનુભવી અને જાણે કે શાંત સમંદર જેવા. એમણે પોતાના એકના એક દીકરાને એક દુર્ઘટનામાં ગુમાવ્યો છે અને એ દુઃખ એમના હૃદયમાં કાયમ માટે વસી ગયું છે. એમણે પોતાની જિંદગીમાં 17 શ્વેત બાળકોનો ઉછેર કર્યો છે. એમનામાં એક ગજબનું ગૌરવ અને શાણ પણ છે. સાચા અર્થમાં એબિલિન આ વાર્તાનો અંતરાત્મા છે.
અને એબિલિનની મિત્ર એટલે મિની જેક્સન, જે એમનાથી તદ્દન વિપરીત છે. તોફાની નદી જેવી 35 વર્ષની મિની જેક્સન શ્રેષ્ઠ રસોઈયા તરીકે ઓળખાય છે, પણ એની જીભ એના કરતાં પણ વધુ તીખી છે. એનાથી અન્યાય સહન નથી થતો અને તરત જ બોલી દે છે. આ જ કારણે એને વારંવાર નોકરી ગુમાવવી પડે છે. અને ઘરે પણ એનો પતિ એના પર અત્યાચાર કરે છે. એના પાત્રમાં ગુસ્સો, હિંમત અને લાચારીનો એક જબરદસ્ત સંઘર્ષ સતત ચાલતો રહે છે.
અને આ બેની દુનિયામાં આવે છે યુજેનિયા સ્કિટર ફેલ, 22 વર્ષની એક શ્વેત યુવતી જે કોલેજનો અભ્યાસ પૂરો કરીને ઘરે પાછી ફરી છે. એની બધી સહેલીઓ લગ્ન કરીને ઘર વસાવવાના સપના જુએ છે, પણ સ્કિટરને લેખિકા બનવું છે. એ પોતાના સમાજની પેલી વંશીય માનસિકતા અને દંભથી અંદરથી બેચેન છે. એને સમજાતું નથી કે જે કોન્સ્ટેન્ટાઇન નામની ઘર સેવિકાએ તેને માં કરતાં પણ વધુ પ્રેમથી ઉછેરી એ અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ. આ સવાલ જ તેને આ પ્રોજેક્ટ તરફ દોરી જાય છે.
આ ત્રણ મુખ્ય પાત્રો સિવાય બીજા બે પાત્રોનો ઉલ્લેખ પણ જરૂરી છે, જે આ વાર્તાને ગતિ આપે છે. એક છે હિલી હોલબ્રુક, જે જેક્સનની સામાજિક વ્યવસ્થા અને વંશીય ભેદભાવનું જીવંત પ્રતીક છે.
હા, હિલી એ વાર્તાની મુખ્ય ખલનાયિકા છે. એનું હોમ હેલ્પ સેનિટેશન ઇનિશિયેટિવ, એટલે કે ઘર સેવિકાઓ માટે અલગ બાથરૂમ બનાવવાની ઝુંબેશ, એ ભેદભાવનું કેન્દ્રબિંદુ છે. એનો તર્ક એવો છે કે અશ્વેત લોકો અલગ પ્રકારના રોગો ફેલાવે છે. આ વિચાર માત્ર ભેદભાવ નથી, એ સામેવાયાને માણસ તરીકે જોવાનો જ ઇનકાર છે.
અને એનાથી બિલકુલ વિરુદ્ધ છે સેલિયા ફૂટ, એક એવી સ્ત્રી જેને સમાજ બહિષ્કૃત કરે છે કારણ કે તે ગરીબ ઘરમાંથી આવી છે. તે મિનીને નોકરી પર રાખે છે અને બંને વચ્ચે એક એવી મિત્રતા બંધાય છે જે વંશ અને વર્ગની બધી દિવાલો તોડી નાખે છે. એમનો સંબંધ આ વાર્તામાં આશાના એક કિરણ જેવો છે.
તો આ પાત્રો સાથે આ ગુપ્ત બળવાનની ગાથા શરૂ કેવી રીતે થાય છે?
વાર્તાની શરૂઆત થાય છે સ્કીટરના ઘરે પાછા ફરવાથી. તે કોન્સ્ટન્ટાઇન વિશે પૂછે છે, પણ કોઈ સાચો જવાબ આપતું નથી. આ દરમિયાન તેને સ્થાનિક અખબારમાં સફાઈ સલાહની કોલમ લખવાનું કામ મળે છે. હવે એને તો સફાઈ વિશે કશી ખબર નથી, એટલે તે એબિલિનની મદદ માંગે છે. આ મુલાકાતો દરમિયાન જ એબિલિન અને સ્કીટર વચ્ચે એક નાજુક સંબંધની શરૂઆત થાય છે.
અને આ જ સમયે હિલી હોલબ્રુકની પેલી અલગ બાથરૂમની ઝુંબેશ જોર પકડે છે, જે સ્કીટરને અંદરથી હચમચાવી દે છે. એના ન્યૂયોર્કના એક સંપાદક તેને સલાહ આપે છે, જે વાત તમને ખરેખર પરેશાન કરતી હોય એના પર લખો. બસ અહીંથી એ પુસ્તકનો વિચાર જન્મે છે, જે આખા જેક્સનને હલાવી નાખવાનો હતો.
પણ મને અહીં એક સવાલ થાય છે, એ સમયમાં આવું પુસ્તક લખવાનો વિચાર કરવો, એ પણ મોતને આમંત્રણ આપવા બરાબર હતું. જો કોઈને ખબર પડે તો જીવનું જોખમ હતું, તો પછી એબિલિન જેવી અનુભવી સ્ત્રી શા માટે પોતાનું જીવ દાવ પર લગાવવા તૈયાર થઈ?
તમારો સવાલ બિલકુલ સાચો છે. શરૂઆતમાં કોઈ તૈયાર નહોતું, ડર બધ્યા પર હાવી હતો. એબિલિન પણ ના પાડી દે છે, પણ એના જીવનમાં બે ઘટનાઓ બને છે. એક, તે જે ઘરમાં કામ કરે છે ત્યાં હિલી તેને પોતાનું અલગ શૌચાલય વાપરવાની ફરજ પાડે છે, જે તેના આત્મસન્માન પર ઘા કરે છે. અને બીજું, તે ચર્ચમાં સાંભળે છે કે હિંમત અને વિશ્વાસથી પરિવર્તન લાવી શકાય છે. જીવનભર અન્યાય સહન કર્યા પછી એના અંદર કંઈક તૂટે છે અને તે પહેલું પગલું ભરવા તૈયાર થાય છે.
તો એબિલિન એકલી જ શરૂઆત કરે છે? બીજી સ્ત્રીઓ ક્યારે જોડાય છે?
ખરી, શરૂઆત ત્યારે થાય છે જ્યારે જેક્સનમાં જ નાગરિક અધિકાર નેતા મેડગર એવર્સની તેમના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે. આ ઘટનાથી આખા અશ્વેત સમુદાયમાં ડરની સાથે ગુસ્સાની આગ પણ ભડકે છે. ત્યારે બીજી ઘર સેવિકાઓને સમજાય છે કે ચૂપ રહેવાથી પણ સુરક્ષાની કોઈ ગેરંટી નથી. અન્યાય સહન કરવાનો નૈતિક બોજ કદાચ બોલવાના જોખમ કરતાં પણ વધારે છે. અને પછી એક 12 જેટલી સ્ત્રીઓ પોતાની કહાણીઓ કહેવા માટે ગુપ્ત રીતે આગળ આવે છે.
અને આ બધાની વચ્ચે આવે છે એ પ્રસંગ જે કદાચ આ પુસ્તકનો સૌથી યાદગાર અને ચોંકાવનારો ભાગ છે. મિનીની ટેરેબલ ઓફુલ પાય. આ શું હતું?
આ બદલાની એક એવી પરાકાષ્ઠા છે જે ભાગ્યે જ કોઈ ભૂલી શકે. હિલી દ્વારા વારંવાર અપમાનિત થયા પછી અને નોકરીમાંથી કાઢી મુકાયા પછી મિની એક શાનદાર ચોકલેટ પાઈ બનાવે છે, પણ એ પાઈમાં તે પોતાનો જ મળ એક ગુપ્ત ઘટક તરીકે ઉમેરે છે અને પાઈ હિલીને ખવડાવે છે.
ખરેખર આ તો બદલો લેવાની કદાચ ઇતિહાસની સૌથી ભયાનક અને બુદ્ધિશાળી રીત હશે. અને પુસ્તકમાં વીમા પોલિસી કેમ કહેવામાં આવી છે?
હા, અને કારણ કે આ વાર્તા જેમનું રક્ષણ કવચ બની જાય છે, એમને ખબર છે કે જ્યારે પુસ્તક બહાર પડશે ત્યારે હિલી પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે ક્યારેય જાહેરમાં સ્વીકારશે નહીં કે આ પુસ્તક જેક્સન વિશે છે અને ખાસ કરીને પેલી પાઈની વાર્તા તેના વિશે છે. આમ હિલી પોતે જ બધાને એવું કહેવા મજબૂર થઈ જશે કે આ પુસ્તક કોઈ બીજા શહેરનું છે અને એ અજાણતા જ બધી ઘર સેવિકાઓને બચાવી લેશે.
શું જબરદસ્ત યોજના છે! અને પછી પુસ્તક ધી હેલ્પ નામે પ્રકાશિત થાય છે અને જેક્સનમાં ખળભળાટ મચાવી દે છે. દરેક જણ એને વાંચી રહ્યું છે અને અનુમાન લગાવી રહ્યું છે કે આ કોના વિશે છે.
હા, અને અંતે હિલી બદલો લેવા માટે એબિલિન પર ચોરીનો ખોટો આરોપ લગાવીને તેને નોકરીમાંથી કઢાવી દે છે. પણ આ વખતે એબિલિન તૂટતી નથી, એ મુક્ત અનુભવે છે. પુસ્તકમાંથી મળેલા પૈસા અને નવી હિંમતથી મિની પોતાના અત્યાચારી પતિને છોડી દે છે અને સ્કીટર એ પોતાનું દંભી જીવન પાછળ છોડીને ન્યૂયોર્કમાં લેખિકા તરીકેની કારકિર્દી શરૂ કરવા જાય છે. ત્રણેય સ્ત્રીઓ માટે આ અંત નથી, પણ એક નવી શરૂઆત છે.
આખી વાર્તા સાંભળ્યા પછી એવું લાગે છે કે આ ફક્ત થોડી સ્ત્રીઓની કહાણી નથી, એના કરતાં ઘણું વધારે છે. એના પડદા પાછળ ઘણા ઊંડા વિષયો છુપાયેલા છે.
ચોક્કસ, સૌથી મોટો વિષય તો છે વાર્તાકથનની શક્તિ. પોતાની વાત કહીને આ સ્ત્રીઓ પોતાની ઓળખ અને ગૌરવ પાછું મેળવે છે, જે સમાજે એમની પાસેથી છીનવી લીધું હતું. એબિલિનનું એક વાક્ય છે જે હૃદય સોંસરું ઉતરી જાય છે. મને કેવું લાગે છે તેવું મને ક્યારે કોઈએ પૂછ્યું જ નહોતું. આ એક વાક્ય આખી લડાઈનો સાર છે.
અને આ વાર્તામાં સ્ત્રી મિત્રતાના પણ કેટલા અલગ અલગ રંગ જોવા મળે છે, ખરું ને? એક તરફ એબિલિન અને મિની વચ્ચેનો અતૂટ સંબંધ છે, જે સુખ દુઃખમાં એકબીજાનો સહારો બને છે, તો બીજી તરફ હિલી અને એની શ્વેત સહેલીઓ વચ્ચેની મિત્રતા છે, જે દેખાડા અને સત્તા પર ટકેલી છે.
અને ત્રીજી સૌથી સુંદર મિત્રતા છે મિની અને સેલિયા ફૂટ વચ્ચેની, એક અશ્વેત ઘરસેવિકા અને એક સામાજિક રીતે બહિષ્કૃત શ્વેત સ્ત્રી. એ બંને એકબીજામાં એવું કંઈક જુએ છે જે બીજું કોઈ જોઈ શકતું નથી. એમનો સંબંધ સાબિત કરે છે કે સાચી માનવતા સમાજના બનાવેલા કોઈ પણ નિયમ કરતાં મોટી છે.
અને આખી વાર્તામાં હિંમત અને ડર વચ્ચેનો સંઘર્ષ તો સતત ચાલતો જ રહે છે. આ સ્ત્રીઓનો બોલવાનો નિર્ણય એ બતાવે છે કે હિંમત એટલે ડરની ગેરહાજરી નહીં, પણ ડર લાગવા છતાં જે સાચું છે એ કરવું.
બિલકુલ. અને પ્રતીકોની વાત કરીએ તો હિલીનું અલગ બાથરૂમ અભિયાન ભેદભાવ અને અમાનવીયકરણ પ્રતીક છે, તો મિનીની પાઈ એ દબાયેલા ગુસ્સા, બળવા અને ન્યાયનું એક એવું પ્રતીક બની જાય છે જે વાચક ક્યારેય ભૂલી શકતો નથી.
આખી નવલકથામાં એક વાક્ય એવું છે જે જાણેનો આત્મા હોય. એબિલિન જે નાનકડી બાળકી મે મોબલીની સંભાળ રાખે છે, જેની પોતાની માં એને પ્રેમ નથી કરતી, તેને તે વારંવાર એક વાત કહે છે.
તું દયાળુ છે, તું હોશિયાર છે, તું મહત્વપૂર્ણ છે. યુ ઇઝ કાઇન્ડ, યુ ઇઝ સ્માર્ટ, યુ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ વાક્ય આ નવલકથાનું ભાવનાત્મક કેન્દ્ર છે. એક એવી દુનિયામાં જ્યાં અશ્વેત લોકોને સતત નીચા દેખાડવામાં આવે છે, ત્યાં એબિલિન એક શ્વેત બાળકીના મનમાં આત્મસન્માન અને પ્રેમનું બીજ રોપી રહી છે. એ સમયમાં આ પોતે જ એક ક્રાંતિ હતી.
અને અંતે સ્કીટરનો અનુભવ પણ એટલો જ મહત્વનો છે. તે વિચારે છે, શું આ પુસ્તકનો હેતુ એ જ નહોતો કે સ્ત્રીઓ સમજે આપણે ફક્ત બે મનુષ્ય છીએ, આપણી વચ્ચે એટલું અંતર નથી જેટલું મેં વિચાર્યું હતું. આસ આ સહાનુભૂતિની તાકાત છે, બીજાના જૂતામાં પગ મૂકીને દુનિયા જોવાની કોશિશ.
અને એટલે જ આ વાર્તા વાચક પર આટલી ઊંડી અસર છોડે છે. તે આપણને અન્યાય સામે ગુસ્સો અપાવે છે, પાત્રોના દુઃખમાં સહાનુભૂતિ જગાવે છે અને એમની હિંમત માટે ગર્વ કરાવે છે. તે આપણને હસાવે છે, રડાવે છે અને અંતે વિચારવા પર મજબૂર કરે છે.
આખરે આ વાર્તા એ શીખવે છે કે કેવી રીતે બીજાના સત્યને ધ્યાનથી સાંભળવું એ આપણી વચ્ચેની દિવાલો તોડવાનું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
અને તે આપણને યાદ અપાવે છે કે અસાધારણ હિંમતના સામાન્ય કાર્યો દ્વારા સામાન્ય લોકો પણ સૌથી ઊંડા મૂળ ધરાવતા અન્યાયને પડકારી શકે છે. આ વાર્તા આપણને એ વિચારતા કરી દે છે કે ઇતિહાસ કોણ લખે છે, અને કદાચ એનાથી પણ વધુ અગત્યનો સવાલ એ છે કે આજે પણ કોના અવાજો સાંભળવાના બાકી છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.